ઠાકોરની બાળ લીલાના દર્શન કરાવતા પક્ષીરાજ સાંભળી રહ્યા છે અને કાગ ઋષિ ખૂબ જ ભાવથી ભક્તિપૂર્વક સંભળાવી રહ્યા છે કે બાલ સ્વરૂપની સાથે હું ખૂબ ખેલતો આનંદ કરતો અને ક્યારેક ભગવાન બાલ સ્વરૂપથી ઉડીને ઉપર મહેલની અટારિકાએ જઈને બેસી જતો ત્યારે મને એ ચોકમાં ઉભા ઉભા આ માલપુડો બતાવે કે લે 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 એમ કરીને ચલે ઉભાગી તબ પૂપ દેખાવહી, ક્યાંક લાડુઓ બતાવે. અને પાછું કાગ ઋષિને પણ આનંદ થાય, ઉડીને પાછા આવે. ઠાકુરના હાથનો જ માલપુડાનો પ્રસાદ ખાય, ગ્રહણ કરે અને અત્યંત નિકટ આવે અને પ્રભુ ખૂબ ભાવથી નીચે બેસી કાગ ઋષિને બાલ કાગને પણ માલપુડો ખવડાવે. ખવડાવતા ખવડાવતા બીક ના લાગે જરાય, એક હાથે માલપુડો ખવડાવતા જાય અને બીજે હાથે કાગ ઋષિ કે મારી પર હાથ પણ ફેરવતા. ભાગી ચલહુ તબ પૂપ દેખાવહી, અને આમ આવત નિકટ હશે. અને જયારે હું ભગવાનની નજીક આવી જાઉં ને, ઉડી જાઉં પહેલો તો, એટલે મને કંઈક પ્રસાદ બતાવે અને પછી નજીક આવું જાવત નિકટ હસાઈ. આમ પ્રભુ ખિલખિલાટ હસી પડે, ખૂબ ખૂબ ખિલખિલાટ હસી પડે. નજીક આવ પહોંચ્યું એની સાથે અને ભગવાન પછી જાણે એક સામાન્ય બાળક હોય ને એમ દૂર ભાગી જાય કે હમણાં આ કરશે, આ મારશે. જેમ બાળક નાનું બાળક હોય કોઈ અજાણી વ્યક્તિથી ભયભીત થઈ જાય, એમ પાછા પ્રભુ દોટ મૂકીને ચીસ પાડીને ત્યાંથી આઘા ખસી જાય. પણ કાગ ઋષિ કે એ આંગણામાં પછી પ્રભુના ખાતા ખાતા મોઢામાંથી હાથમાંથી જે પડી ગયું હોય ને એ ખરેખરો પ્રસાદ મને પ્રાપ્ત થતો. હું આંગણામાં બેસી ઉડી કૂદકા મારી અને ખાઈ લઉં. આમ ભાજત રુદન કરાય, પ્રભુ દૂર જતા રહે ને મારાથી, એટલે પાછું ત્યાં ગાડી પૂડો નાખીને જતા રહ્યા હોય, ખાઈ લઉં કે આ પ્રસાદ ઠાકોરના શ્રીહસ્તનો મને ક્યાંથી મળવાનો હતો. અને હું પણ ઠાકોરની પાછળ નજીક જઉં, એટલો બધો નજીક જઉં કે ખાતા મને ખવડાવતા પ્રભુ ઉભા રહે, ત્યારે નજીકમાં નજીક જઈ અને ભગવાનના ચરણો સ્પર્શ કરવા માટે પ્રયત્ન કરતો. જાઉં સમીપ ગહન પદ, ભગવાનના ચરણ પકડી લઉં. લાઈવ લાવ લાવ, આટલા નિકટ છે, બાલ સ્વરૂપ છે, દીવાની કોઈ જરૂર નથી. અને છેક નજીક પહોંચી જઈશ અને ભગવાનના ચરણોનો સ્પર્શ તો કરી લઉં. અને તે પાછળ પાછળ હું જઉં ચાલતા તો ભગવાન આમ પાછું ફરીને જોવે, પાછું વાળીને જોવે, વારંવાર ફીરી ફીરી ચિતહી પરાય, વારંવાર મારી સામું. મને કૃપા દ્રષ્ટિ પણ મળી જાય, પણ ભગવાન ઠાકોર જલ્દી ચરણ સ્પર્શ કરવા દે નહીં. જ્યારે પણ ચરણ સ્પર્શ કરવા જવું ત્યારે પાછા પ્રભુ આઘા ખસી જાય, થોડા દૂર જતા રહે. જેમ થોડાક નજીકે આવે પાછા દૂર ખસી જાય, ફરી પાછા નજીક જવું ફરી પાછા ખસી જાય. આ રીતે પ્રભુ બાળ લલા મારી સાથે ખૂબ જ લાડથી રમત કરે અને વાલ કરે, અને એ પ્રમાણે ચિતહી પર આવી પાછા ખસતા જાય, પાછું જોતા જાય. આમ સામાન્ય મનુષ્યનું બાળક જેમ રમત કરે અને રમત રમતું હોય એ પ્રમાણે મારા ઠાકુર પણ મારી સાથે એક સામાન્ય બાળકની જેમ ખૂબ જ સરસ રીતે ખેલી રહ્યા હતા અને આનંદ કરતા. અને તે વખતે મને પણ આવો મોહ તારા જેવો જ ઉત્પન્ન થયેલો. ઠગેશ, જેમ તમને લંકાના રણમેદાનમાં આ કંઈક મોહ ઉત્પન્ન થયો હતો, એવી રીતે મને અયોધ્યાજીના દશરથજીના દશરથજીના રાજમહેલના આંગણામાં પ્રભુની સાથે ખેલતા ખેલતા મને પણ અનુભવ થયો કે આ સામાન્ય બાળકની સાથે હું રમી રહ્યો છું. દેખી ભયઉ મોહી મોહ, મને પણ મોહ ઉત્પન્ન થયો કે આ શું જોઈ રહ્યો છું. કે પ્રાકૃત બાળકની માફક એક માનવ બાળકની માફક આટલું એ કરે છે અને પાછું મને જોઈને દૂર ભાગી જાય છે, ચીજ પાડીને કિલકારી કરીને. તો કવન ચરિત્ર પ્રભુ કરે તો મને સમજાતું નથી કે ભગવાનની આ લીલા કયા પ્રકારની હશે, કેવી રીતે આ ભગવાન આ રીતે મારી સાથે રમી રહ્યા છે, બાળ લલા તરીકે કે એક સામાન્ય માણસ તરીકે, એક ભગવાન તરીકે, એ એને એને માનું કઈ સમજાતું નથી મને. કે કવન ચરિત્ર કરત પ્રભુ, વિચાર કરું છું કે આ કયા પ્રકારનું ચરિત્ર છે, સામાન્ય માનવીના બાળક કે ના મારા પ્રભુ ઠાકુર તરીકે, મારા ઈષ્ટદેવ તરીકે, કે ના સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા. આ લીલાનો પ્રકાર કેવો હોઈ શકે અને મને કેટલો બધો આનંદ આપી રહ્યા છે, બસ એ જ પોતાની ખુશી છે. ચિદાનંદ પ્રભુ કોણ છે? જે કવન ચરિત્ર કરે પ્રભુ ચિદાનંદ સંદો, આ તો પ્રભુ છે જેની પ્રભુતાનું કોઈ વર્ણન ન થઈ શકે, જેનો વૈભવ પ્રભુતા અનંત અનંત છે, અને એ તો ચિદ આનંદ સ્વરૂપ છે. પ્રભુ ચિદાનંદ એવા એનું દોહન કરેલું છે, જે ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છે. સત ચિત આનંદ અહીંયા પ્રભુની સતની જગ્યાએ પ્રભુનો ઉપયોગ કર્યો છે. પ્રભુ સત ચિત આનંદ સ્વરૂપ, અને એનો એ સાર છે, સંદોહ છે કે આવા પ્રભુના દર્શન એ પ્રાપ્ત થતા બસ હું મારા, હે ખગેશ હે પક્ષીરાજ, હું પણ તે વખતે પ્રભુની સાથે રમતા રમતા ખેલતા ખેલતા, પ્રભુ જો ત્યાં આગળ પકડદોક રમે કે કબડ્ડી રમે કે સાત તાળી રમવા માટે તો તૈયાર ખરાજ, કે આમ અનેક પ્રકારની રમતો રમતા રમતા આવા ચિત સતચિત આનંદ સ્વરૂપ પ્રભુની પર્વત સાથે એતના મન આનત ખગેરા. પછી મનમાં આવો ભાવ હું લાવ્યો કે નાના આ તો ચિદાનંદ સ્વયં પોતે જ છે, એનો સાર એનું તત્વ તે મારા પ્રભુ મારા ઈષ્ટદેવ મારા ઠાકુર છે. અને તે વખતે એ જ પ્રભુ મારા ઠાકુર બાલ સ્વરૂપે એક માયાને પ્રેરી, અને માયાની પ્રેરણાથી મને મારા માનસને મારી બુદ્ધિ મારા મન વિચારોમાં એવો તો આમ ચકરડા ખાવા માંડી મન બુદ્ધિ, કે એમાંથી મોહ ઉત્પન્ન થયો. રઘુપતિ પ્રેરિત વ્યાપી માયા, મને થોડોક વિચારની અંદર આમ ભ્રમ ઉત્પન્ન થયો હોય એવી રીતે ભગવાનની એ જ માયાએ મારો મને સ્પર્શ્યો. પણ એ માયાનો સ્પર્શ મને ક્યારે પણ દુઃખરૂપ નહોતી લાગી, કે કોઈ આવેશ કે આક્રોશરૂપ કોઈ કોઈ સ્ખલન કે વિકૃતિનું સ્વરૂપ નહોતું. અતિ ભગવાનની માયા જ મને સ્પર્શી ગઈ, પણ એ માયા દુઃખદ નહોતી. ભગવાનની ભક્તિમાં પોષણ આપવાવાળી પુષ્ટિ ભક્તિ હતી મારી, અને એટલા માટે મને સુખદ હતી. છેદ પણ એની અંદર ક્લેશ વિકાર વિકૃતિ કઈ જ નહોતું, સુખદ હતું. પણ એ સામાન્ય જીવાત્માઓ જે હોય માણસો, એને સંસ્કૃત સ્વરૂપ એટલે એને જેમ સામાન્ય વ્યવહાર સ્વરૂપ લાગતી હોય એવી વ્યવહારિક એવી જેને રજોગુણી માયા નહોતી, અતિ સત્વગુણી સત્વપ્રધાન હતી. અને એની અંદર સત્વપ્રધાનમાં શું થાય? ઈષ્ટ ભજન કરવાની ઈચ્છા થાય, ધ્યાન કરવાનું મન થાય, સારું વાંચન જપ કરવાની ઈચ્છા થાય. જ્યારે એ સત્વપ્રધાન છે પણ રજોગુણ પ્રધાન હોય ત્યારે બીજી બધી પ્રવૃત્તિઓ કરવાનું મન થાય, આ કરું પેલું કરું, અહીંયા જાઉં ત્યાં જાઉં, યાત્રા કરું યજ્ઞ કરું, આ બધી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ માત્ર રજોગુણ છે. અને જે આવેશ આક્રોશ અને કોઈ પણ પ્રકારની અંદરની વૃત્તિઓ અને વાસનાઓ જ્યારે આમ વધારે વિકસિત થઈ જાય ત્યારે એ તમસ તમો ગુણ ઉત્પન્ન કરે. તો અહીંયા આગળ ભગવાનની આ માયા મને સામાન્ય માણસની માફક તમોગુણી રીતે મને સહેજ પણ સ્પર્શ કરી શકી નહોતી. પક્ષીરાજ છે ને, એટલે કાગ ઋષિ કહે છે કે તમે તો અમારા મહારાજ છો, રાજા છો, અંદાતા છો, અમારો આશ્રય, અમને આશ્રય આપવા વાળા છો. એટલા માટે કહ્યું નાથ હે મહારાજ, ઈહા કછું કારણ આ. અહીંયા મને જે ભગવાનની માયાનો અનુભવ ને દર્શન થયા અને એમાં મને કોઈ વિકૃતિ સ્પર્શ ન કર્યો એનું એક જુદું કારણ છે. સાવધાન થઈને સાંભળજો હા, જરાય આને સમજવા માટે બે કાળજી બે ન રહેશો, બે ધ્યાન ન રહેશો. સાવધાન થઈને સાંભળજો હરિજાન. આ તો ભગવાનને નિરખવા માટે, ભગવાનને અનુભવવા માટેની આ વાત છે. એટલા માટે સાવધાન રહેજો, મનને બીજે ક્યાંય જવા દેશો નહીં. આ પ્રભુ માત્ર એક જ પરબ્રહ્મ પરમાત્મા છે એવું જ્ઞાન અખંડ બન્યું રહેવું જોઈએ. જ્ઞાન અખંડ એક સીતાવર, સીતા એટલે શીતળતામાં જે શ્રેષ્ઠ છે તે. શીત શબ્દનો અર્થ છે શાંતિ, ધૈર્ય, સહનશીલતા, એકા જેને અંતર્મુખતા, એ સીતાવર, એ સૌમ્ય અને સાત્વિકતાની અંદર શ્રેષ્ઠ એવા એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા રામ એક જ અખંડ છે, સર્વત્ર છે, સર્વવ્યાપક છે, એનાથી બીજું કોઈ છે જ નહીં. એક એકથી અલગા ન જાણીએ. સોહં શબ્દ તે સાર, કહે સંત રામ ભજન કરો તો સહેજે ઉતરો પાર. બસ કાગ ઋષિને પણ ભગવાને એ જ અનુભૂતિ આપી. એક અખંડ સીતાવર જ્ઞાન, એ જ્ઞાન દ્વારા પરબ્રહ્મ પરમાત્મા માત્ર એક જ છે, અન્ય છે જ નહીં. એટલે એકેશ્વર વાત, સર્વત્ર દરેક ઉપાસનાની અંદર આખરે તો એક જ પરબ્રહ્મની ઉપાસનાનું લક્ષ્ય અને ત્યાં સુધી દોરી જાય છે. માનસમાં આખી માનસની કથા જે કંઈ કહેવામાં આવી કાગ ઋષિ દ્વારા અને એનો સાર આપી દીધો ભગવાનના બાલ સ્વરૂપનું, સગુણ સગુણ સાકારના પણ ખૂબ સરસ રીતે દર્શન કરાવ્યા. પણ સગુણના દર્શન કરાવ્યા પછી ભાગવતમાં પણ એ પ્રમાણે સગુણ સાકારની સ્તુતિ કર્યા પછીથી દરેક સ્તુતિ નિર્ગુણની અંદર જ વિલીન થઈ જાય છે. અને આખરે આ શરીરો બધા છે, મૃત્યુ પછીથી ચેતના તો વિલીન થઈ જવાની અને પાંચ ભૌતિકતા પણ પાંચ ભૌતમાં વિલીન ભળી જવાની. એટલે અહીંયા આગળ કહ્યું જ્ઞાન અખંડ એક. બસ અખંડ જ્ઞાન સતત બન્યું રહેવું જોઈએ, એની વિસ્મૃતિ ક્યારેય ન થવી જોઈએ. સતત એ ભાન રહે કે ભગવાન માત્ર આ જગતમાં એક જ છે, અન્ય છે જ નહીં, અને એ પણ સૌમ્ય સાત્વિકતામાં સર્વમાં સર્વથી શ્રેષ્ઠ છે એવા પરમાત્મા છે. પણ જે કંઈ આ જગતની અંદર જડચેતન જીવાત્માઓ છે એ બધા જ માયાને આધીન છે, અને એ માયા ભગવાનને આધીન છે. આટલા સરસ ભાવથી બાલ સ્વરૂપના સગુણને નિર્ગુણ તરફ છેક ઉતારી દીધું, છેક નિર્ગુણની અંદર પાછળ લાવીને મૂકી દીધું. એક અખંડ સીતાવર ધ્યાન.